એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આ એ જગ્યા છે જ્યાં આપણે સાથે મળીને કેટલાક રસપ્રદ પુસ્તકો અને વિચારોની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ છીએ.
અને આજે આપણે જે પુસ્તક પર વાત કરવાના છીએ એ છે સ્ટીવ બ્રુસનું સમાજશાસ્ત્ર, એટલે કે સોશિયોલોજી. જે આપણને સ્ત્રોતો મળ્યા છે એના આધારે આપણે આ ચર્ચા કરીશું.
બરાબર. હવે સમાજશાસ્ત્ર શબ્દ સાંભળીને કદાચ થોડું આમ ભારે લાગે નહીં, જાણે યુનિવર્સિટીનું લેક્ચર હોય.
હા હા, એવું લાગે ખરું.
પણ ખરેખર તો આ વિષય અને આ પુસ્તક આપણા રોજિંદા જીવન સાથે સીધો જોડાયેલો છે. આપણે જે નિર્ણયો લઈએ, જે રીતે વિચારીએ, આપણને જે તકો મળે છે, શું આ બધું ખરેખર ફક્ત આપણા પોતાના પર આધાર રાખે છે કે પછી સમાજ, આપણી આસપાસની દુનિયા એ પણ મોટો ભાગ ભજવે છે?
બરાબર, એ જ મુદ્દો છે. અને સમાજશાસ્ત્ર આપણને એ જ સમજવામાં મદદ કરે છે. એ આપણને એક આમ કહીએ તો નવી દ્રષ્ટિ આપે છે. સી રાઇટ મિલ્સ એને સમાજશાસ્ત્રીય કલ્પના કહે છે.
સમાજશાસ્ત્રીય કલ્પના?
હા, એટલે કે આપણી જે અંગત લાગતી મુશ્કેલીઓ છે ને, જેમ કે કોઈને નોકરી નથી મળતી, તો એને માત્ર પોતાની નિષ્ફળતા તરીકે ન જોતા મોટા સામાજિક પ્રવાહો સાથે જોડીને જોવાની ક્ષમતા. કદાચ એમાં અર્થતંત્રની સ્થિતિનો વાંક હોય કે શિક્ષણ વ્યવસ્થાનો પ્રશ્ન હોય.
એટલે વ્યક્તિગત સમસ્યાને મોટા પરિપ્રેક્ષ્યમાં મૂકવી, આજના જટિલ સમયમાં તો આ સમજ બહુ જરૂરી લાગે છે. બધું કેવું એકબીજા સાથે જોડાયેલું છે.
સ્ટીવ બ્રુસ બ્રિટનના ખૂબ જાણીતા સમાજશાસ્ત્રી છે. યુનિવર્સિટી ઓફ એબરડીનમાં પ્રોફેસર એમરિટસ, એટલે કે ઘણો લાંબો અનુભવ છે, 4 દાયકાથી વધુનો. પણ એમની ખરી ઓળખ એમના કામથી છે, ખાસ કરીને ધર્મ, રાજકારણ અને સમાજ કેવી રીતે બદલાય છે એના પર એમનું ઘણું કામ છે.
તો એમની ખાસ વાત શું છે? બીજા સમાજશાસ્ત્રીઓથી એ કઈ રીતે અલગ પડે છે?
એમની ખૂબી એ છે કે તેઓ બહુ અઘરા લાગતા સિદ્ધાંતોને પણ એકદમ સરળ ભાષામાં સમજાવી શકે છે, જાણે કોઈ આપણી સાથે બેસીને વાત કરતું હોય.
હા, એ બહુ મહત્વનું છે.
અને એમના લખાણમાં છે ને ખાલી થિયરી નથી હોતી, પુષ્કળ વાસ્તવિક દુનિયાના ઉદાહરણો હોય છે. કારણ કે એમણે ઘણું ફિલ્ડવર્ક કર્યું છે, જુદા જુદા સમાજોનો અભ્યાસ કર્યો છે, અને એ આપણને આપણી માની લીધેલી ધારણાઓ પર સવાલ પૂછવા માટે પણ પ્રેરે છે. એ એમની ખાસિયત છે.
એટલે કે માત્ર માહિતીનો ભંડાર નહીં, પણ વિચારવાની એક નવી રીત શીખવે છે. સરસ. તો હવે પુસ્તક પર આવીએ. મૂળભૂત રીતે આ પુસ્તક શેના વિશે છે? શું કહેવા માંગે છે?
મૂળ વાત તો એ છે કે આ પુસ્તક સમાજશાસ્ત્રની ઓળખાણ કરાવે છે, પણ કોઈ સૂકી ટેક્સ્ટબુકની જેમ નહીં. બ્રુસનો પ્રયાસ એ છે કે વાંચનારના મનમાં એક સમાજશાસ્ત્રીય ચેતના જાગે.
સમાજશાસ્ત્રીય ચેતના એટલે?
એટલે કે આપણે જે ઘટનાઓને સાવ અંગત માનીએ છીએ ને, કોની સાથે લગ્ન કરવા, કઈ નોકરી કરવી, એમાં પણ આપણી આસપાસનો સમાજ, એના નિયમો, એની અપેક્ષાઓ કેવી રીતે ભાગ ભજવી રહી છે એ જોવાની ક્ષમતા કેળવાય.
અચ્છા.
એટલે કે એક નવા લેન્સથી દુનિયાને જોતા શીખવાનું.
બરાબર.
એ કહે છે કે સમાજશાસ્ત્ર એ કંઈ ફક્ત કોલેજમાં ભણવાનો વિષય નથી, એ તો આપણી આસપાસની દુનિયા, આપણા સંબંધો, આપણી ઓફિસો, સરકારો, આપણી સમસ્યાઓ, એ બધાને સમજવાનું એક સાધન છે, એક ટૂલ છે.
અને એ કયા કયા વિષયોને આવરી લે છે?
એમાં ઘણું બધું છે, જેમ કે સમાજમાં ઊંચ નીચ કેમ છે, સ્તરીકરણ, આપણી સંસ્કૃતિ અને ઓળખ કેવી રીતે ઘડાય છે, નિયમો કોણ બનાવે છે અને તોડે છે, વિચલન, કુટુંબ, શિક્ષણ, ધર્મ જેવી સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે, રાજકારણ અને સત્તાની રમતો, અને છેલ્લે સમાજ કેવી રીતે બદલાય છે. અને આજના સમયની વાતો પણ છે, ગ્લોબલાઇઝેશન, ટેકનોલોજીની અસર, સ્ત્રી પુરુષના બદલતા રોલ, અસમાનતા, આ બધું જ.
બરાબર. ચાલુ ત્યારે આમાંથી કેટલાક મુખ્ય વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ. પેલી સમાજશાસ્ત્રીય કલ્પનાવાળી વાત મને બહુ રસપ્રદ લાગી, એના વિશે થોડું વધારે સમજાવશો, કોઈ ઉદાહરણ આપીને?
ચોક્કસ. ધારો કે કોઈ એક વ્યક્તિ બેરોજગાર છે. હવે એ વ્યક્તિને એવું લાગી શકે કે મારામાં જ કંઈક ખામી છે, હું જ કાબેલ નથી. આ થઈ એની અંગત મુશ્કેલી.
હા, મોટાભાગે લોકો આવું જ વિચારે.
પણ સમાજશાસ્ત્રીય કલ્પના આપણને વિચારવા પ્રેરે છે. શું આખા દેશમાં કે વિસ્તારમાં બેરોજગારી વધારે છે? શું અર્થતંત્રમાં મંદી છે? શું અમુક પ્રકારની નોકરીઓ જ ખતમ થઈ રહી છે? શું શિક્ષણ વ્યવસ્થા બજારની જરૂરિયાત મુજબના કૌશલ્યો નથી આપી રહી? જુઓ, હવે એ વ્યક્તિની સમસ્યા ફક્ત એની અંગત નથી રહી, એ મોટા આર્થિક અને સામાજિક મુદ્દાઓ સાથે જોડાઈ ગઈ. આ જ છે સમાજશાસ્ત્રીય કલ્પના.
અરે વાહ, આ તો ખરેખર વિચારવાની દિશા જ બદલી નાખે છે. આપણે ઘણીવાર આપણી નિષ્ફળતાનો બધો ભાર જાત પર લઈ લઈએ છીએ, પણ મોટું ચિત્ર જોવું જરૂરી છે. બીજો એક મુદ્દો જે તમે કહ્યો, માળખું વિરુદ્ધ વ્યક્તિગત કર્તૃત્વ, સ્ટ્રક્ચર વર્સિસ એજન્સી, આ થોડું અટપટું લાગે છે, એ શું છે?
હા, આ સમાજશાસ્ત્રનો એકદમ કેન્દ્રનો સવાલ છે. માળખું એટલે શું? એ છે સમાજના નિયમો, કાયદા, રિવાજો, આપણી સંસ્થાઓ, જેમ કે કુટુંબ, શાળા, સરકાર, ધર્મ, પછી વર્ગ વ્યવસ્થા, જ્ઞાતિ પ્રથા, આ બધું માળખું છે. અને આ માળખું છે ને, એ આપણી પસંદગીઓ, આપણા વર્તન, આપણને મળતી તકો, આ બધાને ઘડે છે અથવા તો મર્યાદિત કરે છે. આપણે ઈચ્છીએ તો પણ અમુક હદની બહાર જઈ શકતે નથી, કારણ કે માળખું આપણને રોકે છે.
હા, જેમ કે આપણે કયા પરિવારમાં જન્મ્યા એના પર આપણી ઘણી તકો નિર્ભર કરે છે, એ તો દેખીતું છે.
બરાબર, પણ એનો મતલબ એ નથી કે આપણે સાવ લાચાર છીએ. અહીં આવે છે વ્યક્તિગત કર્તૃત્વ, એટલે કે એજન્સી.
એજન્સી એટલે?
એટલે આપણી પોતાની રીતે વિચારવાની, નિર્ણય લેવાની અને કામ કરવાની શક્તિ. ભલે માળખું આપણને બાંધતું હોય, પણ આપણે સાવ કઠપૂતળી નથી. આપણે વિચારી શકીએ છીએ, નિયમો સામે પ્રશ્નો ઉઠાવી શકીએ છીએ, એનો વિરોધ કરી શકીએ છીએ, અને ખાસ કરીને જ્યારે આપણે બધા ભેગા મળીને કંઈક કરીએ, જેને સામૂહિક ક્રિયા કહેવાય, ત્યારે તો આપણે આ માળખાને બદલી પણ શકીએ છીએ.
ઓહ, એટલે કે એક તરફ સમાજના નિયમો આપણને બાંધે છે, પણ બીજી તરફ આપણી પાસે એ નિયમોને બદલવાની તાકાત પણ છે.
બરાબર, આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, એક ખેંચતાણ છે માળખું અને વ્યક્તિ વચ્ચે. ભાષાનું જ ઉદાહરણ લો ને, વ્યાકરણ એ માળખું છે, નિયમો છે, પણ આપણે રોજ નવી રીતે બોલીએ છીએ, નવા શબ્દો બનાવીએ છીએ, ભાષાને સતત બદલતા રહીએ છીએ, એ આપણું કર્તૃત્વ છે.
આ સમજવું બહુ રસપ્રદ છે. એનો અર્થ કે આપણે સાવ નિરાશ થવાની જરૂર નથી, ભલે મુશ્કેલીઓ હોય, પણ બદલાવ શક્ય છે.
ચોક્કસ, અને આ જ વાત આપણને ત્રીજા મોટા વિચાર તરફ લઈ જાય છે, વાસ્તવિકતાની સામાજિક રચના, સોશિયલ કન્સ્ટ્રક્શન ઓફ રિયાલિટી.
હા, આ શબ્દો સાંભળ્યા છે, પણ એનો અર્થ શું? વાસ્તવિકતા તો વાસ્તવિક હોય ને, એને કોઈ રચી કેવી રીતે શકે?
જુઓ, ઘણી બધી વસ્તુઓ જે આપણને એકદમ કુદરતી, સ્વાભાવિક કે હંમેશાથી આવી જ હતી એવી લાગે છે ને, એ ખરેખર તો સમાજે સમય જતાં બનાવેલી સમજૂતીઓ છે, એ રચાયેલી છે.
દાખલા તરીકે
પૈસા, કાગળનો ટુકડો કે ડિજિટલ આંકડો, એની પોતાની કોઈ કિંમત છે? નથી. પણ આપણે બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે આ કાગળ કે આંકડાનો અર્થ મૂલ્ય છે, એનાથી વસ્તુઓ ખરીદી શકાશે, એટલે વાસ્તવિક બન્યું. એ જ રીતે છોકરા તરીકે કે છોકરી તરીકે કેવું વર્તન કરવું જોઈએ, કયા કપડાં પહેરવા જોઈએ, કયા કામ કરવા જોઈએ, આ બધું શું કુદરતી છે? ના, આ બધી સામાજિક રચનાઓ છે. જુદા જુદા સમાજમાં જુદા જુદા સમયે આ નિયમો અલગ અલગ હોય છે.
એટલે કે જેને આપણે નોર્મલ માનીએ છીએ, એ ખરેખર તો સમાજે બનાવેલું નોર્મલ છે, અને એ બદલાઈ પણ શકે છે.
બરાબર, ભારતમાં જુઓ ને, સ્ત્રીઓ માટે અમુક પ્રકારની નોકરીઓ કે વ્યવસાયો થોડા દાયકા પહેલા વિચારાતા પણ નહોતા. આજે એ સામાન્ય છે, કારણ કે સમાજની સમજ બદલાઈ, રચના બદલાઈ.
આ તો બહુ ઊંડી વાત છે. એનો મતલબ કે આપણે ઘણી બધી સ્વીકારી લીધેલી માન્યતાઓ પર પ્રશ્નો ઉઠાવવા જોઈએ, અને આ વાત કદાચ અસમાનતાના મુદ્દા સાથે પણ જોડાયેલી છે, નહીં?
બિલકુલ, એ ચોથો મુખ્ય મુદ્દો છે, અસમાનતા અને સામાજિક ન્યાય. બ્રુસ પુસ્તકમાં સમજાવે છે કે સમાજમાં જે આપણે ઊંચ નીચ, ગરીબ તવંગર કે પછી જાતિ, લિંગ, ધર્મ આધારિત ભેદભાવ અને અસમાનતા જોઈએ છીએ, એ કોઈ ભગવાનની દેન કે કુદરતી વ્યવસ્થા નથી.
તો શું છે?
એ સામાજિક રીતે ઊભી કરાયેલી અને પેઢી દર પેઢી ટકાવી રખાયેલી વ્યવસ્થા છે. અમુક જૂથોને ફાયદો થાય છે, અમુકને નુકસાન થાય છે. એના માટે અલગ અલગ સિદ્ધાંતો છે, જેમ કે માર્ક્સવાદ આર્થિક શોષણ પર ભાર મૂકે છે. પણ મૂળ વાત એ છે કે આ અસમાનતા માનવસર્જિત છે.
અને જો એ માનવસર્જિત છે તો એને બદલી પણ શકાય છે?
હા, એ જ આશા છે. આ સમજણ સામાજિક ન્યાય માટે લડવાની પ્રેરણા આપે છે. આપણે જ્યારે કોઈ અન્યાય જોઈએ ત્યારે એને એક છૂટી છવાઈ ઘટના તરીકે નહીં, પણ એક મોટી પેટર્નના ભાગ રૂપે જોતા શીખીએ.
તો આ ચાર મુખ્ય વિચારો થયા: સમાજશાસ્ત્રીય કલ્પના, માળખું અને કર્તૃત્વ, વાસ્તવિકતાની સામાજિક રચના અને અસમાનતા. આખા પુસ્તકનો નીચોડામાં આવી જાય એવું લાગે છે.
હા, આ પાયાના વિચારો છે જેના પર આખું પુસ્તક રચાયેલું છે.
તો આ બધામાંથી આપણે શું શીખી શકીએ? મુખ્ય સંદેશ શું? મારા મતે પહેલો અને સૌથી મોટો સંદેશ એ છે કે આપણી જિંદગી ફક્ત આપણી નથી, એ મોટા સમાજનો, એના ઇતિહાસનો, એના પ્રવાહોનો એક ભાગ છે. આ સમજવાથી કદાચ આપણી અંગત મુશ્કેલીઓ થોડી હળવી લાગે અથવા એને સમજવાની નવી દિશા મળે.
બરાબર. અને બીજો સંદેશ જે મને બહુ મહત્વનો લાગે છે તે છે બદલાવની શક્યતાનો. પેલી માળખું અને કર્તૃત્વની વાત, ભલે સમાજના નિયમો મજબૂત હોય પણ આપણે ખાસ કરીને ભેગા મળીને એને બદલી શકીએ છીએ, એટલે નિરાશ થયા વગર પ્રયત્ન કરતા રહેવાનો સંદેશ મળે છે.
હા, એ આશાવાદી વાત છે. ત્રીજો સંદેશ કદાચ એ છે કે જે સ્વાભાવિક કે નોર્મલ લાગે છે એના પર સવાલ ઉઠાવતા શીખવું. શું આ હંમેશાથી આમ જ હતું? કોને ફાયદો થાય છે આનાથી? શું આ ન્યાયી છે? આવી વિવેચનાત્મક દ્રષ્ટિ કેળવવી, જેમ કે લગ્ન માટે જ્ઞાતિ જોવી, એ કેટલું સ્વાભાવિક છે?
સાચી વાત. અને ચોથો અસમાનતા વિશે, એને ઓળખવી, સમજવી અને પછી એને પડકારવી એ આપોઆપ દૂર નહીં થાય. એના માટે સભાન પ્રયત્નો કરવા પડશે, જાગૃતિ ફેલાવવી પડશે અને કદાચ સામૂહિક પગલાં પણ લેવા પડશે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે યાદ રહી જાય. આપણે સીધા કોટ નથી લેતા પણ એના સારરૂપ થોડી વાત કરીએ. પહેલો વિચાર જે મને ગમ્યો, આપણી અંગત કહાણી બાયોગ્રાફી એ મોટા ઇતિહાસ હિસ્ટ્રીનો જ એક ટુકડો છે. આપણી ચિંતાઓ ભલે ખાનગી લાગે પણ એના મૂળ કદાચ જાહેર સમસ્યાઓમાં હોય છે.
હા, એ બહુ શક્તિશાળી વિચાર છે. અને બીજો, સમાજ એટલે ખાલી વ્યક્તિઓનો સરવાળો નહીં પણ એમની વચ્ચેના સંબંધોની એક જટિલ સિસ્ટમ. અને આ સિસ્ટમ જ નક્કી કરે છે કે આપણે કેવું વિચારીએ, અનુભવીએ અને વર્તીએ. આ વાત પેલી હું જ બધું કરું છું વાળી વ્યક્તિવાદી વિચારસરણીને પડકારે છે.
અને ત્રીજો, જે મને લાગે છે કે સૌથી વધુ પ્રેરણાદાયક છે, અસમાનતા કુદરતી નથી, એ સામાજિક રચના છે. અને જો એ રચના છે તો એને સમજણ અને સામૂહિક ક્રિયાથી બદલી શકાય છે. આ ખાલી બેસીને વિશ્લેષણ કરવાને બદલે કંઈક કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
બરાબર. હવે સવાલ એ થાય કે આ બધી સમજનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ? શું આ ખાલી વાતો જ છે?
ના ના, બિલકુલ નહીં. પહેલો ઉપયોગ તો આપણા પોતાના સંબંધોમાં થઈ શકે છે. જ્યારે આપણે સમજીએ કે સામેવાળી વ્યક્તિની સામાજિક પૃષ્ઠભૂમિ, એના અનુભવો અલગ છે, એટલે એની વિચારવાની રીત, એની અપેક્ષાઓ પણ અલગ હોઈ શકે છે, તો આપણે વધુ સહાનુભૂતિ રાખી શકીએ, ગેરસમજ ઓછી થાય. જેમ કે જુદા જુદા કુટુંબમાંથી આવતા પતિ પત્ની વચ્ચે મતભેદ હોય તો એને ફક્ત વ્યક્તિગત ઝઘડો ન ગણતા એમના સામાજિક ઉછેરને પણ ધ્યાનમાં લઈ શકાય.
બધા જાણીએ છીએ કે નેટવર્કિંગ કેટલું જરૂરી છે. સમાજશાસ્ત્ર સમજાવે છે કે આ નેટવર્ક કેવી રીતે બને છે, કોણ એમાં સહેલાઈથી પ્રવેશી શકે છે, કોને મુશ્કેલી પડે છે. પેલી સાંસ્કૃતિક મૂડીની વાત, આપણી બોલચાલ, રીતભાત, આપણું શિક્ષણ, આ બધું કેવી રીતે આપણને ફાયદો કે નુકસાન કરાવે છે, આ સમજથી આપણે વધુ સ્માર્ટ બની શકીએ.
અનેક નાગરિક તરીકે પણ આ સમજ બહુ કામની છે. જો આપણે સમાજમાં કોઈ ફેરફાર લાવવા માંગતા હોઈએ, જેમ કે કોઈ સ્થાનિક પ્રશ્ન ઉકેલવો હોય, તો માત્ર આવેદનપત્ર આપવાથી કે સોશિયલ મીડિયા પર લખવાથી કદાચ પૂરતું નથી. શક્તિનું માળખું શું છે, નિર્ણયો કોણ લે છે, કયા જૂથો સાથે મળીને કામ કરવું જોઈએ, આ બધું સમજવું પડે. એનાથી આપણો પ્રયાસ વધુ અસરકારક બને.
પર જે માહિતી આવે છે એને સમજવાની અને ચકાસવાની ક્ષમતા. સમાજશાસ્ત્ર આપણને શીખવે છે કે દરેક માહિતી પાછળ કોઈ દ્રષ્ટિકોણ હોય છે, કોઈ હેતુ હોય છે. એટલે આંખ બંધ કરીને બધું માની લેવાને બદલે આપણે પૂછી શકીએ, આ કોણ કહી રહ્યું છે, શા માટે કહી રહ્યું છે, આમાં કોનો ફાયદો છે?
બરાબર. વોટ્સએપ યુનિવર્સિટીના જમાનામાં આ કુશળતા તો અનિવાર્ય છે. આખી ચર્ચા પછી મારા માટે તો સૌથી મોટો ટેકઅવે એ સમાજશાસ્ત્રીય કલ્પના જ છે. આપણી રોજિંદી નાની લાગતી બાબતોને એક મોટા પરિપ્રેક્ષ્યમાં જોવાની ક્ષમતા એ ખરેખર આંખો ખોલી નાખે છે.
અને મારા માટે પેલી માળખું વિરુદ્ધ કર્તૃત્વ વચ્ચેની જે ખેંચતાણ છે એ સમજવી બહુ મહત્વની રહી. એ સ્વીકારવું કે આપણી આસપાસ મર્યાદાઓ છે, સમાજ આપણને ઘડે છે, પણ સાથે એ પણ યાદ રાખવું કે આપણી પાસે, ખાસ કરીને જ્યારે આપણે એક થઈએ ત્યારે, એ મર્યાદાઓને તોડવાની, બદલાવ લાવવાની શક્તિ પણ છે. સ્ટીવ બ્રુસનું આ પુસ્તક એ જ યાદ અપાવે છે કે સમાજશાસ્ત્ર એ ખાલી ભણવાની કે વાતો કરવાની વસ્તુ નથી, પણ દુનિયાને સમજવા અને તેને વધુ સારી, વધુ ન્યાયી બનાવવાનો પ્રયાસ કરવાનું એક સાધન છે.
આ બધું જાણ્યા પછી એક વિચાર આવે છે, શું આપણે ખરેખર આ સમાજશાસ્ત્રીય કલ્પના અને કર્તૃત્વનો ઉપયોગ કરીને સમાજને વધુ સારો બનાવી શકીશું, કે પછી અંતે તો આપણે બધા મોટા માળખાના હાથમાં કઠપૂતળી જ છીએ? આ એક સવાલ છે જે વિચારવા જેવો છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.